सर्वसाम मोक्षमार्गस्य नेतारं मेतारं कर्म ब्रूवतां ज्ञातारं विश्वतत्वानां वन्दे तदगुणलब्धये। आचार्य देव उमास्वामी कृत तत्वार सूत्र ग्रंथाधिराज विराजमान छे। अष्टानिका पर्वनी अंदर अपने आ वक्ते आ प्रसंग में तत्वार सूत्र विधान अने सामकालीन सभा में तत्वार सूत्र ग्रंथ पर स्वाध्याय करवानो आपणे विचार कर्यो छे। तत्वार सूत्रनी अंदर आपणे सवारे जोयुं हतुं कि तत्वार सूत्रना दस अध्यायनी अंदर सात तत्वोनुं वर्णन करवामां आव्युं छे। एनी अंदर एक थी चार अधिकारमां जीव तत्वनुं, पांचमा अध्यायनी अंदर अजीव तत्वनुं अने छठ्ठा अध्यायनी अंदर आश्रव तत्वनुं निरूपण करवामां आव्युं छे। आश्रव तत्वनुं विशेष रूपथी निरूपण करवा माटे स्वयं उमास्वामी आचार्य देवे बे अधिकार फाळव्या। एक तो छठ्ठो अधिकार पण आश्रव तत्व माटे बताव्यो अने एक सातमो अधिकार पण आश्रव तत्व माटे बताव्यो अने संवर अने निद्रा माटे एक ज अधिकार फाळव्यो। एकनी अंदर ज संवर अने निद्रा बतावी दीधा અને મોક્ષ માટે તો જાણે એમને મૂકવું પડે એમ ગણેલા સૂત્રો મૂકીને એક નાનો અધ્યાય બનાવી દીધો। આનું કારણ શું? આનું કારણ એ છે કે જગતના જે જીવો જે છે કે જગતના જીવોને જેટલી જરૂરત સંવર નિદ્રા અને મોક્ષને જાણવાની છે તેટલી જ જરૂરત આશ્રવ તત્વને પણ જાણવાની છે। આશ્રવ વિશે અનેક પ્રકારની ભ્રાંતિ હોવાના કારણે એક શુભાશ્રવ અને એક સામાન્ય પ્રમાણે આશ્રવ એના બે અધિકાર જેને કહેવાય અલગ અલગ કરી નાખ્યા। જેમ સમયસાર ગ્રંથાધિરાજની અંદર એક આશ્રવ અધિકાર પણ બતાવ્યો અને એક પુણ્યપાપ અધિકાર પણ બતાવ્યો, બંને જુદા જુદા અધિકાર બતાવ્યો, એમ અહીંયા આગળ પણ એક મુનિરાજને પણ આશ્રવ જોવામાં આવે છે। પહેલા ગુણસ્થાનવાળાને પણ આશ્રવ જોવામાં આવે છે, ચોથાવાળાને પણ આશ્રવ જોવામાં આવે છે। ક્યાં સુધી આશ્રવ જોવામાં આવે? કયા ગુણસ્થાન સુધી આશ્રવ જોવામાં આવે? બધા લાઈન સર એક એક ગુણસ્થાન બોલી જાઓ। આમ તો મારો પહેલો દિવસ એટલે ક્લાસ ન લેવાય, કાકી તત્વાર સૂત્ર તો ક્લાસીસ પદ્ધતિથી જ ભણવાની મજા આવે, એક એવું જ કોર્સ છે। તેરમા ગુણસ્થાન સુધીના આશ્રવ જોવામાં આવે, પરંતુ કયા આશ્રવને ક્યાં આગળ કયા અધિકારમાં લીધા છે અને કોને કયા આશ્રવ છે તેને વિશેષ રૂપથી સમજવાનું હોય છે, તે બધી સવારના ભાગમાં તેની ચર્ચા કરીશું। અહીંયા આગળ આપણે છઠ્ઠા અધિકારની અંદર આશ્રવ તત્વનું વર્ણન જોઈશું અને એ છઠ્ઠા અધિકારની અંદર બે વિભાગ કરી દીધા આચાર્ય દેવે। એક તો પહેલા સૂત્રથી લઈને નવમા સૂત્ર સુધી એક આશ્રવનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું અને દસમા સૂત્રથી લઈને સત્યાવીસ નંબરના સૂત્રની અંદર અહીંયા આગળ આશ્રવનું વિશેષ સ્વરૂપ બતાવ્યું। એટલે શું કે કર્મોનો આજે આશ્રવ થાય છે તે કયા કારણને લીધે અહીંયા આગળ કર્મનો આશ્રવ થાય છે, તો એ કારણ એટલે એ જીવના પરિણામ કયા કયા છે, તો કે તેની ચર્ચા આ આશ્રવ અધિકારની અંદર કરવામાં આવી છે। ફરીથી કહું છું, શરૂઆત કરી આશ્રવ તત્વની, એની અંદર એકથી દસ જે સૂત્ર છે, એકથી નવ સૂત્ર, તેની અંદર એક સામાન્ય રૂપથી આશ્રવની ચર્ચા કરી કે યોગને આશ્રવ કહેવામાં આવે, પછી એ આશ્રવ પણ સાંપ્રાયિક આશ્રવ અને એરિયાપાત આશ્રવ ઇત્યાદિ બે પ્રકારના ઇત્યાદિ વગેરે પ્રમાણેના ખુલાસા કર્યા, અને પછી અરિયંત ભગવાનને કયો આશ્રવ, બીજા દસમા ગુણસ્થાન સુધીનો કયો આશ્રવ ઇત્યાદિ વગેરે આપણે સવારે થોડી ચર્ચા જ્યારે પ્રસંગ આવશે ત્યારે કરીશું। એ પ્રમાણેની બધી આશ્રવની ચર્ચા કરી. બીજી બધી પણ આશ્રવની ચર્ચા છે એમાં. અને અહીંયા આગળ હવે આ દસમા સૂત્રથી લઈને આગળના સૂત્રોની અંદર વાત કરી કર્મથી, થોડું ધ્યાન આપજો, વાત કરી કર્મથી, પરંતુ આચાર્ય દેવને બતાવવા છે પરિણામ. આ એક કર્ણાનયોગની ખાસિયત છે. તો કે છે કે ગમે ત્યારે પણ વાત કર્મ તરફથી કરવામાં આવશે, પરંતુ આચાર્ય દેવને કર્મ નથી બતાવવા, આચાર્ય દેવને જીવના પરિણામ બતાવવા છે. આપણને પ્રશ્ન થાય તો સીધે સીધા જીવના પરિણામ બતાવો ને, કર્મ તરફથી કેમ બતાવો છો? તો વાત એ છે કે જે જીવના પરિણામ છે, તો કે છે કે અહીંયા આગળ એટલા સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામ ચાલે છે અને એટલા ફાસ્ટ ચાલે છે કે સૌથી પહેલા તો એક એક સમયના પરિણામ તે છદ્મસને પકડાતા નથી, ક્ષયોપશમ જ્ઞાનની અંદર પકડાય નહીં. એ કેવડી ભગવાનના જ્ઞાનનો વિષય છે. અને અહીંયા આગળ એવા સૂક્ષ્મ પણ જે પરિણામ અંદરમાં આવીને નીકળી જાય, આવીને આ ચાલ્યા ગયા, તો એના તરફ આપણું ધ્યાન જાય નહીં. ત્રીજી વાત એ છે કે તેવા તેવા પરિણામ જે છે તે કરે છે, તે આ જીવ એવા પરિણામ કરે છે, છતાં પણ એવા પરિણામ તરફ એ વખતે તેનું ધ્યાન જતું નથી કે આ મને કેવા પરિણામ થઈ ગયા. એટલે આચાર્ય દેવે શું કર્યું, અહીંયા કર્મ તરફથી આશ્રવ બતાવ્યું અને એ કર્મનું શું ફળ અને કયા પરિણામથી આ કર્મ આવે છે, આમ સાથે ફળ પણ બતાવવામાં આવે અને એ ફળનું કારણ એવા કયા જીવના પરિણામ છે તે પણ બતાવવામાં આવે, તો જીવ ચેતી જાય. કોનાથી ચેતે? કર્મથી. ના, કે જીવ પોતાના પરિણામથી ચેતી જાય અને પોતાના પરિણામથી ચેતે, થોડો મૃદુ થાય, પરિણામોમાં શાંત થાય, તો એ મોક્ષ માર્ગની અંદર લાગી શકે. એટલા માટે આચાર્ય દેવોએ કર્મ ફિલોસોફીથી અહીંયા આગળ આ ચાલતા વિષયની અંદર એને આ આશ્રવોના કારણોની ચર્ચા બતાવવામાં આવી છે. આ એક પોઈન્ટ થયો. હવે જુઓ, જગતની અંદર જોવામાં આવે છે કે અનંત જીવ છે અને એ અનંત જીવો જે છે એમાં સંસારી જીવોની અપેક્ષાએ વાત કરીએ તો જગતની અંદર સંસારી જીવોના કોઈના પરિણામ કેટલી તીવ્ર કસાઈવાળા પણ જોવામાં આવે છે તો કોઈના પરિણામ અત્યંત મંદ કસાઈવાળા પણ જોવામાં આવે છે. એના જ્ઞાનના ઉગાડની પણ અપેક્ષાએ વાત કરીએ તો કોઈનો વિશેષ જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે તો કોઈનો અત્યંત મંદ જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે. એકવાર મિથ્યાદ્રષ્ટિ જીવને 11 અંગ અને 9 પૂર્વ સુધીનું પણ જ્ઞાન થઈ જાય તો બીજી બાજુ અહીંયા નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગનું પણ અહીંયા આગળ જ્ઞાન થતું જોવામાં આવે. તો કે છે કે આ બધો ફરક જોવામાં આવે છે. બહારમાં કોઈને એવી દરિદ્રતા પણ જોવામાં આવે છે તો બહારમાં કોઈને એ પ્રમાણે જેને કહેવાય શ્રીમંતાઈ પણ જોવામાં આવે છે. બહારની અંદર કોઈનું શરીર જેને કહેવાય નિરોગી જોવામાં આવે છે તો કોઈનું રોગવાળું શરીર જોવામાં આવે છે. બધી જ રીતે જોવામાં આવે તો જેટલા પણ આપણે પરિચયમાં આવતા જેટલા પણ જીવો છે તે બધા એકબીજા સાથે મેળ ખાતા નથી. તમે ધ્યાન રાખજો, આપણે બધા કોઈ એકબીજા સાથે જેને કહેવાય કે એ મેળ જેને કહેવાય કે ખાતા નથી. ઉદયમાં પણ મેળ ખાતા નથી, સંયોગોમાં પણ મેળ ખાતા નથી અને પરિણામોમાં પણ મેળ ખાતા નથી. પરિણામોમાં મેળ ક્યારે ખાય એ ખ્યાલ છે? કર્ણાનયોગ વિવક્ષાએ પરિણામોમાં મેળ ક્યારથી ખાય ખ્યાલ છે કોઈને? નહીં, એ તો હવે એ તો બધું એક સરખું થઈ ગયું. સંસારી અવસ્થાની અપેક્ષાએ નવમા ગુણસ્થાનથી અનિવૃત્તિકરણના પરિણામની અંદર જેટલા પણ મુનિરાજ છે તે બધાના પરિણામ સમાન છે. તો એની પહેલા શું છે? તો કે છે કે એની પહેલા બધાના જેને કહેવાય કે બધાના પોતપોતાની યોગ્યતા પ્રમાણે પોતપોતાના પરિણામ જોવામાં આવે છે. આઠમા ગુણસ્થાનમાં છે, ક્યારેક સમાન પણ છે ને ક્યારેક અસમાન છે, બધી બીજી વિશેષ ચર્ચા છે. પણ આ પ્રમાણે જેને કહેવાય કે એક આવું સ્વરૂપ જોવામાં આવે છે તો આવું કેમ જોવામાં આવે છે? વાત એ ચાલે છે, આવું કેમ જોવામાં આવે છે? આપણી સામે પ્રશ્ન આવ્યો કે એક કર્મ ફિલોસોફી જૈન દર્શન સિવાય બીજા કોઈ પણ દર્શનની અંદર કર્મ ફિલોસોફી બતાવવામાં આવી નથી. કારણ કે જે કર્મ ફિલોસોફી છે એકમાત્ર સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનો જ પ્રત્યક્ષ વિષય છે અને બીજો અવધિ જ્ઞાની મુનિરાજના જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય છે. આપણને બધાને કોઈને કર્મ દેખાતા નથી, કોઈને પણ કર્મ દેખાતા નથી, જે સૂક્ષ્મ વર્ગણાઓ બધી જે જોવામાં આવે છે. તો આપણે કેવી રીતે નક્કી કર્યું, શાસ્ત્રોની અંદર એવી રીતે ચર્ચા આવે છે, આપણે કેવી રીતે નક્કી કર્યું કે કર્મ નામની ચીજ છે કે જીવના પરિણામો સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે, તો ત્યારે આચાર્ય દેવ કહે છે કે આ મને ફળ દેખાય છે ને, તો કે આ બધા જીવોને અલગ 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 ફળ દેખાય છે, તો કે છે કે આ ફળ પરથી જ ખ્યાલ આવે છે કે અહીંયા નિમિત્તના રૂપમાં અહીંયા આગળ આ બધાને પણ પોતાના પરિણામનું નિમિત્ત પામીને બધાને કર્મબંધ બધાના અલગ 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 જોવામાં આવે છે, અને બધાના કર્મબંધ અલગ અલગ જોવામાં આવે છે એના પરથી નક્કી થાય છે કે બધાના પરિણામ પણ અલગ અલગ જોવામાં આવે છે, અને એ પરિણામનું નિમિત્ત પામીને કર્મબંધ પણ અલગ, અને એ જ્યારે ઉદયમાં આવે તો તેનું ફળ પણ બધાને આવી રીતે અલગ અલગ જોવામાં આવે છે. આમ ફળ પરથી કર્મની સત્તાને આપણે ક્ષયોપશમ જ્ઞાનની અંદર સિદ્ધ કરીએ છીએ. હવે અહીંયા આગળ આપણે પરિણામની ચર્ચા કરીએ છીએ એની પહેલા આપણે જોઈએ કે આપણે બધાએ તમે અહીંયા સ્વાધ્યાય ચાલુ છે તમારે ગુણસ્થાન વગેરેનો, કે ટોટલ મૂળ કર્મ કેટલા, તો કે મૂળ કર્મ પ્રકૃતિ 8 અને એના ઉત્તરભેદ કેટલા 148 કર્મની પ્રકૃતિ. ઉત્તર ઉત્તર તો અનેક પ્રકારના ભેદ એના પણ જોવામાં આવી શકે છે. હવે સમજો ટોટલ મૂળ કર્મ 8 કર્મ, પ્રત્યેક સમયે આપણને કેટલા કર્મનો બંધ થાય છે, આ 8 માંથી પ્રત્યેક સમયે આપણને કેટલા કર્મનો બંધ થાય છે 7 અથવા 8. આયુનો થઈ જાય તો 8, અને આયુ વગર આપણને 7 કર્મનો પ્રત્યેક સમયે બંધ થાય છે. અને ઉદય કેટલા કર્મનો છે, તો કે છે કે આપણને પ્રત્યેક સમયે ઉદય 8 એ 8 કર્મનો જોવામાં આવે છે, અને અહીંયા આગળ જે બંધ થાય છે તે 7 અથવા 8 કર્મનો આપણને પ્રત્યેક સમયે અહીંયા આગળ બંધ થતો જોવામાં આવે છે. એટલે આશ્રવ થયો અને આશ્રવ થઈને અહીંયા આગળ આપણને બંધ થયો. હવે એક બહુ સરસ પ્રશ્નની અંદર કરવામાં આવ્યો છે કે જો પ્રત્યેક સમયે, થોડોક ઉપયોગ લગાડજો, જો પ્રત્યેક સમયે આપણને 7 અથવા 8 કર્મનો બંધ થાય જ છે, તો પછી આ જ્ઞાનાવરણ કર્મ આ બધા કારણોને લઈને બંધાય છે, દર્શનાવરણ કર્મ આ બધા કારણોને લઈને બંધાય છે, મોહનીય કર્મ આ બધા કારણોને લઈને બંધાય છે, એમ કહેવાની જરૂર શા માટે પડી? પ્રશ્ન સમજાય છે? આપણો જે ટોપિક ચાલવાનો છે એની અંદર એવા જીવના કયા પરિણામ છે જેના કારણે આ જીવને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મનું આશ્રવનું કારણ થશે, જીવના કયા પરિણામને લઈને આ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ આવશે, જીવના એવા કયા પરિણામ જેને કારણે આ મોહનીય કર્મ આવશે, જીવના એવા કયા પરિણામ કે આ અંતરાય કર્મ આવશે, આ આપણું પ્રકરણ આ ચાલવાનું છે. એની અંદર વચ્ચે એક આની અંદર પ્રશ્ન કર્યો છે કે જો પ્રત્યેક સમયે આપણને 7 અથવા 8 બધા આવે જ છે, તો આ કર્મનું કારણ અલગ અને આ કર્મનું કારણ અલગ આવું બતાવવાની શા માટે જરૂર પડી? પ્રશ્ન સમજાય છે? પહેલા તો પ્રશ્નનું સ્વરૂપ બધાને ખ્યાલ આવ્યું, બધા આવે જ છે તો આનું કારણ અલગ અને આનું કારણ અલગ આમ કહેવાની શા માટે જરૂર પડી? કારણ કે એક સમયે પરિણામ કેટલા થયા, એક સમયે પરિણામ એક, માની લો એક એક્ઝામ્પલના રૂપમાં 8 કર્મ છે તો અહીંયા આગળ 8 પરિણામ મૂકી દો, સમજવા માટે 8 કર્મ છે તો અહીંયા આગળ 8 પરિણામ મૂકી દો, અહીંયા આગળ પરિણામ 1 તો આવે છે કેટલા 8, બરોબર ને? તો 8 પરિણામ જોઈએ ને, આ ખ્યાલ આવે છે ને બધાને, બરોબર ને? 8 પરિણામ, 8 કર્મ, આ પરિણામથી આ કર્મ આવે, આ પરિણામથી આ કર્મ આવે, તો અહીંયા આગળ પરિણામ 1, કંકોત્રી આપીએ 1 અને આવે 8, બહુ સમજવા જેવી વાત છે. આમ કેમ થાય છે? પોઈન્ટ પકડાય છે કે નહીં? કહેવાનો મતલબ તો અહીં જુઓ આચાર્ય દેવ શું કહે છે, એક બહુ સરસ વાત બતાવી છે આમાં સમજવા માટે. આવશે તો 8, પરંતુ એ વખતે તારો જે પરિણામ હશે જેને લઈને જે કર્મની અંદર વિશેષ અનુભાગ બંધાશે તેને તેનું કારણ બતાવી દેવામાં આવશે. પોઈન્ટ પકડાય છે? ફરીથી બરાબર ને? અહીંયા આગળ પરિણામ જીવના એક વખતે 1 અને આવ્યા અહીંયા આગળ 8, એમ સમજો. હવે અહીંયા આગળ પરિણામ 1 છે અને આવે છે અહીંયા આગળ 8, પણ એ વખતે અહીંયા આગળ જે પરિણામ ના નિમિત્ત પામીને જે 8 કર્મની અંદર વિશેષ અનુભાગ બંધ થશે, તો કે છે કે તેને તેની મુખ્યતાથી તેનું કારણ કહી દેવામાં આવશે. ઉદાહરણના રૂપમાં લઈએ એટલે આપણને સમજમાં આવે.
દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ જેને કહેવાય કે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરે છે, તો હવે એને કોઈ ગ્રહિત મિથ્યાત્વનો એક અહીંયા આગળ પરિણામ થયો. હવે ગ્રહિત મિથ્યાત્વનો પરિણામ એક થયો તો એને આવશે કેટલા, સમજો કે આઠ આવ્યા, તો અહીંયા આગળ આવશે આઠ. પણ એ આઠ કર્મની અંદર એને અનુભાગ સૌથી વધારે શેમાં પડશે, તો કે દર્શન મૌનિયમાં પડશે. મૌનિયમાં પણ દર્શન મૌનિયમાં પડશે. આઠે આઠ આવે ખરા, પરંતુ આઠની અંદર સૌથી વધારે અનુભાગ કોનામાં પડશે, તો કે છે કે આ અહીંયા આગળ દર્શન મૌનિય કર્મમાં અનુભાગ પડશે. એટલે આચાર્ય દેવે કહી દીધું કે આવા પરિણામ તો કે છે કે દર્શન મૌનિયના આશ્રવનું કારણ થાય છે. એ વખતે પણ બીજા બધા આવે છે કે નથી આવતા, આવે છે. એ બધાનો અનુભાગ પડે છે કે નથી પડતો, જ્ઞાનાવરણમાં અનુભાગ પડે કે ના પડે, પડે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય બીજા બધામાં પણ પડે, પરંતુ વધારે અનુભાગ શેમાં પડે છે, કે મોહનીમાં પડે છે, એટલે એને મોહનીનું કારણ કહી દેવામાં આવે છે. એમ સર્વત્ર આપણે થોડી થોડી જયારે ચર્ચા કરીશું ત્યારે ઘટિત પણ કરીશું કોનું કોનું કયા પરિણામ બાદ કેવી રીતે અહીંયા આગળ એનું થાય છે. તો થોડો વિષય ચાલશે ને એટલે પકડાશે આપણે શું કહેવા માંગીએ છીએ, તો એ પ્રમાણે એની અહીંયા આગળ ચર્ચા કરવામાં આવી છે. બરાબર, હવે જો ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. તમારે અહીંયા સ્ક્રીન પર છે 10 નંબરનું સૂત્ર છે. મારી પાસે બીજી ટીકા છે, મારી પાસે ચેતનદાસજીની ટીકા છે, 100 વર્ષ જૂની. એનું હિન્દી થયું છે ઢુંઢારીમાંથી. અને તમારી પાસે અહીંયા આગળ હશે રામજી દાદાની, મૂકવામાં આવશે. એનો કોઈ વાંધો નથી, તમારે એક એક લીટી ભલે આવશે, હું અહીંયાથી એ વાંચીશ. સરળ છે વિષય. હવે જુઓ, અહીંયા આગળ સૌથી પહેલા આચાર્ય દેવે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આ બંને ના આવવાનું કારણ બતાવ્યું, તેની ચર્ચા કરી. કયા બે કર્મ લીધા? જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. તો કે આ બંને જે કર્મ આવે છે, આશ્રવ એટલે આવવું, કર્મનું આવવું, જીવના પ્રદેશોમાં આવવું, તો કે છે કે તે કયા પરિણામને લઈને આવે છે, તો કે છે કે તેની આની અંદર ચર્ચા કરવામાં આવી છે. હવે સાથે સાથે એક વાત એ પણ સમજી લઈએ કે જ્ઞાનાવરણ કર્મનો ઉદય હોય તો શું થાય, કેમ કે સાથે સાથે આપણે ગંભીરતા પણ સમજવાની છે. એકલું આનું જ્ઞાન નથી કરવાનું, આ આખું પ્રકરણ વૈરાગ્યમય છે. પણ આપણે એને કેવી રીતે લઈએ છીએ, કેવી રીતે સમજીએ છીએ, એના ઉપર આધાર રાખે છે. પ્રશ્ન સરળ છે, જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં શું થાય? જુઓ, ભાષા શું વાપરીએ, જ્ઞાનની હીણી દશા થાય. સીધે સીધી વાત છે. જ્ઞાનાવરણ કર્મના ઉદયના કારણે શું થાય કે એટલો જ્ઞાનનો અભાવ થયો. અને આત્માનો સ્વભાવ કેવો છે સાંભળજો, આત્માનો સ્વભાવ સમસ્ત પદાર્થોને જાણવાનો છે. એટલે મેં એવું કહેવાની ક્યાં માટે જરૂર છે? જરૂર છે, કારણ કે આત્માનો સ્વભાવ કેવળ જ્ઞાન લેવાનો છે. એટલા માટે નિયમસારની અંદર કેવળ જ્ઞાનને સ્વભાવ પર્યાય કીધી, અને મતિ શ્રુત અવધિ મન પર્યાયને વિભાવ પર્યાય કીધી. કેમ વિભાવ પર્યાય કીધી? વિભાવ પર્યાય કેમ કીધી? કારણ કે તે અધૂરી છે, અને અધૂરી છે એટલા માટે તેને વિભાવ પર્યાય કહેવામાં આવે. અને આપણે ચાલતા વિષયની અપેક્ષાએ વાત કરીએ તો તે બધા કેવા ભાવે છે? ક્ષયોપસમ ભાવે છે. અને ક્ષયોપસમ ભાવે છે એટલે ક્ષાયિક ભાવે નથી, અને ક્ષાયિક ભાવે નથી એટલે તે સ્વભાવ નથી. અને કેવી રીતે સમજવું આ પકડાય છે? વિષય કેવી રીતે પકડવો એને કહેવાય. પૂજ્ય ગુરુદેવશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શ્રુત જ્ઞાન પ્રગટ થયું, સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શ્રુત જ્ઞાન પ્રગટ થયું, હવે જ્ઞાનમાં કોઈ દોષ ખરો? પોઈન્ટ પકડાય છે? જ્ઞાન સમ્યકપણાને પ્રાપ્ત થયું, સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શ્રુત જ્ઞાન પ્રગટ થયું, હવે જ્ઞાનમાં કોઈ દોષ ખરો કે નહીં? હા, તો ગુરુદેવશ્રી કીધું હા દોષ છે. તો કે છે કે કેમ એક બાજુ સમ્યક્ત્વ કહો છો ને બીજી બાજુ દોષ કહો છો? તો કે છે કે સમ્યક્ત્વ થયું એટલે સમીચીન થયું, પદાર્થને સાચું તો જાણે છે, પણ પદાર્થ બધા જ પદાર્થોને પૂર્ણ રીતે નથી જાણતું, તેટલો તેનો દોષ છે. વિચાર કરો, એક બાજુ એમ કહેવામાં આવે પરને જાણવા જાય ત્યાં દોષ લાગે, બીજી બાજુ કે પરને ન જાણે તો દોષ લાગે. કેટલી કેટલી અપેક્ષાઓ સમજવાની, બધું જ સમજવાનું અહીંયા આગળ. હવે સમજજો વાત કઈ નીકળી, કે જયારે આપણને જ્ઞાનાવરણ કર્મનો બંધ થાય છે અને તીવ્ર અનુભાગ સાથે બંધ થશે ત્યારે આપણે અહીંયા આગળ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે એનો ઉદય હશે ત્યારે વિવક્ષિત પદાર્થો સંબંધીના જાણવાનો આપણને અભાવ જોવામાં આવશે. જે સ્વભાવ આપણો અહીંયા આગળ પ્રગટ થવો જોઈએ, જે સ્વભાવ આપણો પ્રગટ થવો જોઈએ તે પ્રગટ ન થઈને ઢંકાઈ જાય છે, તેનો અભાવ થઈ જાય છે, તે દોષ રૂપે અથવા તો હીણી અવસ્થા રૂપે આ જીવને એવું સંસાર અવસ્થાની અંદર પરિણમન કરવું પડે છે. આ એનું ફળ છે. હવે આવું ફળ કેમ ભોગવે છે? કારણ કે આવી જાતના જીવ પરિણામ કરે છે એટલે સંસાર અવસ્થાની અંદર આવું ફળ એને ભોગવવું પડે છે. હવે એવા કયા કારણો છે એ તમે આપણે અહીંયા આગળ જોઈએ. જુઓ સૂત્ર છે 10માં નંબરનું, તત્પ્રદોષ નિર્ણવ માત્સર્ય અંતરાય સાધન ભૂપાક ગાતા જ્ઞાન દર્શનના વર્ણયો. 6 કારણ આપ્યા છે, પ્રદોષ, નિર્ણવ, માત્સર્ય, અંતરાય, આસાદન અને ઉપગાત સે જ્ઞાનાવરણ ઓર દર્શનાવરણ કા વિશેષ આશ્રવ હોતા હે. 6 કારણ પહેલા આપ્યા અને પછી બીજા પણ વિશેષ કારણો આપ્યા છે, એની ચર્ચા આપણે જોઈએ છીએ. હવે સૌથી પહેલા તો પહેલા નંબરનું જે છે પ્રદોષ, પ્રદોષ કોને કહેવાય? કોઈ વ્યક્તિ મોક્ષ કે કારણભૂત તત્વજ્ઞાન કા પ્રતિપાદન કર રહા હૈ ઉસે સુનકર ઈર્ષા ભાવ સે ઉસકી પ્રશંસા નહીં કરના ચૂપ હો મૌન રખના ઉસકો પ્રદોષ કહેતે હૈ. શું કીધું? પ્રદોષ કારણની અંદર કોઈ વ્યક્તિ તત્વજ્ઞાનનું પ્રતિપાદન કરે છે અને કોઈ અન્ય વ્યક્તિ તેના પ્રત્યે ઈર્ષા ભાવ ધારણ કરે છે તો કે છે કે એની પ્રશંસા ચાલતી હોય ત્યારે મૌન ધારણ કરે છે ઈર્ષા ભાવના કારણે, તો અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે તેને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ જોવામાં આવે છે. વિચાર કરો, હવે તત્વજ્ઞાન પ્રત્યે ઈર્ષા ભાવ કોણ કરે? સ્વામીભાઈ કોણ કરે? એક પ્રશ્ન પૂછું છું, ટીચરની ઈર્ષા કોણ કરે? એક સ્ટુડન્ટ કરે કે બીજા ટીચર કરે? ધ્યાન ગયું બધાનું? ડોક્ટરની ઈર્ષા કોણ કરે? પેશન્ટ કરે કે બીજો ડોક્ટર કરે? તો કે છે કે એક ડોક્ટરની પણ જગતની અંદર જોવામાં આવે તો પેશન્ટ ક્યારે પણ ઈર્ષા નહીં કરે, પણ બીજો ડોક્ટર જ ઈર્ષા કરશે. ટીચરની ઈર્ષા પણ કોણ કરશે? સ્ટુડન્ટ નહીં કરે, કોણ કરશે? જે ફિલ્ડની અંદર હોય ટોપ ઉપર, જેને કહેવાય કે મુકેશ અંબાણીની ઈર્ષા કોણ કરશે? તો કોઈ દરિદ્રી વ્યક્તિ નહીં કરે, એના સમાન કોટીનો વ્યક્તિ તે ઈર્ષા કરશે. આ ઈર્ષાનું સ્વરૂપ છે, આવું જ છે જગતની અંદર. પોઈન્ટ પકડાય છે? અચ્છા, ઈર્ષા કેમ કરે છે? અરે ઈર્ષા કેમ કરે છે? કારણ કે તે પોતાનો શું માને છે? કોમ્પિટેટર માને છે. તો કે છે કે આવું કોમ્પિટેટર માનવાનું કારણ શું? એક એની જડ પકડો એટલે બધું નીકળતું જશે અંદરમાં. આવા પરિણામ કેમ થાય છે? આપણું કહું છું ને, પરિણામ થઈ જાય છે પણ તેના તરફ આપણું ધ્યાન જતું નથી. તત્વજ્ઞાન કર્યા પછી પણ આપણું ધ્યાન નથી જતું. અહીંયા આગળ સાદી અને સરળ ભાષામાં કીધું કે એક તત્વજ્ઞાન વ્યક્તિની ઈર્ષા તત્વજ્ઞાન કરવાવાળું કરે છે. હું નથી કહેતો, અહીંયા આગળ ટીકા કહે છે. જો આ પ્રકરણ સાંજનું એવું આવશે ને, મેં ભવ્યભાઈને બી કહી દીધું, એક વીક કે રેકોર્ડિંગ ના કરતા મહેરબાની કરીને, લેક્ચર બધા થોડાક આની અંદર જે લખ્યું છે એ જ અર્થ કરવામાં આવશે, પણ આપણું ધ્યાન જોવું જોઈએ પરિણામો તરફ. હા, જોવો, સમજો, બહુ સમજવા જેવી એક એક વાત છે. એક તત્વજ્ઞાન કરવાવાળા પ્રત્યે ઈર્ષા કોણ કરે છે? તો એક તત્વજ્ઞાનનું પ્રતિપાદન કરવાવાળો જ એક તત્વજ્ઞાન પ્રત્યેની ઈર્ષા કરે છે. કારણ કે અંદરમાં તીવ્ર માન કસાઈના પરિણામ પડેલા છે. માન કસાઈના પરિણામના કારણે એને એમ થઈ જાય છે કે અત્યારે મને કદાચ બધા પૂછે, મોટા તરીકે પૂછે છે, તો કે છે કે આ જો મોટો થઈ જશે તો કે છે કે આની પ્રશંસા થઈ જશે, તો કે છે કે મને કોઈ નહીં પૂછે, તો કે છે કે એટલા માટે અંદરમાં એને શું ભાવ આવે છે? તો કે એના પ્રત્યે તેને ઈર્ષાનો ભાવ આવે છે અને એ વખતે એવા ઈર્ષાના પરિણામ વખતે તેને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. વર્તમાનમાં જે તત્વજ્ઞાનની પ્રાપ્તિ જોવામાં આવે છે તો કે છે કે વિશેષ ક્ષયોપશમ જ્ઞાનના ઉગાડને લઈને જોવામાં આવે છે. વિશેષ ક્ષયોપશમ જ્ઞાનનો ઉગાડ હતો તે પૂર્વની પર્યાયની અંદર કસાયની મંદતાના કારણે થયો છે. વર્તમાનની અંદર એનો ઉગાડ આવ્યો તો એને કઈ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પણ જુઓ આ પરિણામોની વિચિત્રતા, આ મિથ્યાત્વ અંદરમાં એવું પડેલું છે અને જીવને એવી જાતના પરિણામ કરાવે છે કે લૌકિક ક્ષેત્ર તો દૂર રહો પરંતુ અધ્યાત્મ ક્ષેત્રની અંદર પણ અલૌકિક ક્ષેત્રની અંદર પણ જે તત્વજ્ઞાનનું પ્રતિપાદન કરે છે તેના પ્રત્યે આને બેઠા બેઠા શું પરિણામ થાય છે કે બેઠા બેઠા તને આને ઈર્ષાના પરિણામ થાય છે. બેસે છે પ્રવચનમાં છતાં પણ અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે અહીંયા આગળ તેને જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ થાય છે. જગતની અંદર સામેથી જોવામાં આવે તો એ ક્યાં બેસેલો છે તો કે પ્રવચન મંડપમાં બેસેલો છે. સર્વજ્ઞ ભગવાનને પૂછવામાં જોવામાં આવે કે એ જીવ ક્યાં બેસેલો છે તો કે પોતે પોતાની માન કસાઈમાં બેસેલો છે. નથી પકડાતું આ આ પરિણામની રેખાઓ જે ચાલી જાય છે અંદરમાંથી નીકળી જાય છે અને કેવા તીવ્ર બંધ થઈ જાય છે તો કે જીવને એ પરિણામનો ખ્યાલ નથી આવતો. કેટલાય વખતથી વાંચે છે, કેટલાય વખતથી અભ્યાસ કરે છે, એમ હોવા છતાં પણ પરિણામોની વિશુદ્ધિ નથી આવતી. પરિણામોની વિશુદ્ધિ કોને કેવી? વાંચવું તે પરિણામોની વિશુદ્ધિ નથી, પરિણમન કરવું તે પરિણામોની વિશુદ્ધિ છે. અને તારી જે માન કસાઈ છે તે તને અહીંયા આગળ મોક્ષ માર્ગમાં પરિણમન નથી થવા દેતી તો કોઈને કોઈ અવશ્ય કારણ છે. અને એ કારણ શું છે કે તારી આ માન કસાઈ છે જેના કારણે પરિણમન થતું નથી એ તો વાત દૂર રહો, પણ નવો સમજો નવો ખોટનો ધંધો એ થાય છે કે તેને જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ જોવામાં આવે છે. નથી ખ્યાલ આવતો? આ તો આપણે આધ્યાત્મિક ક્ષેત્રે વાત કરી, લૌકિક ક્ષેત્ર પણ એવી રીતે જોવામાં આવે છે. કોઈ કોઈ ફિલ્ડમાં હોય, કોઈ કોઈ ફિલ્ડમાં હોય, કોઈના વખાણ ચાલતા હોય, કોઈના એ પ્રમાણેના વખાણ ચાલતા હોય. એક બીજી વાત કહી દઉં, વીજ અભિયાલ યાદ આવી. આપણે અહીંયા આગળ જેને કહેવાય કે કોઈ જે પેરેન્ટ્સ છે અને પેરેન્ટ્સના છોકરાઓના નંબર આવે, ખબર છે? પહેલા નંબર આવે, બીજા નંબર આવે, ત્રીજો નંબર આવે, બરાબર કે નહીં? તો બધા પછી પેરેન્ટ્સને બોલાવે છે કે નહીં? સ્કૂલવાળા બધા પેરેન્ટ્સને બોલાવે. આ નવું નીકળ્યું છે, નવું નીકળ્યું છે. તો કે સ્કૂલવાળા પેરેન્ટ્સને બોલાવે અને પછી અહીંયા આગળ શું કરાવે? જ્યારે એનાઉન્સ કરવામાં આવે છે ત્યારે શું કરવામાં આવે છે? જયારે કોઈનો નંબર આવે છે, ફર્સ્ટ નંબર આવે છે અને અહીંયા આગળ જે માતા બેસેલી છે એના છોકરાનો અને એ છોકરા વચ્ચે ખાલી એક માર્કનો ડિફરન્સ છે. કેટલો? એક માર્કનો ડિફરન્સ છે. સભાની અંદર જયારે ઓલાનો એક માર્ક વધારે છે અને અહીંયા તાળીઓ વગાડવામાં આવે છે ત્યારે અહીંયા આગળ બેસેલી માતા પણ તાળીઓ વગાડે છે, મોડું પણ ફૂલાવીને બેસે છે, પરંતુ અંદરમાં એના પરિણામ તપાસવામાં આવે તો ખ્યાલ આવે છે કે અંદરમાં કેટલા ઈર્ષાભાવથી બળી રહી છે. એટલું જ નહીં, બીજા પાપ એટલા બાંધે છે બેઠી બેઠી એ માતા, અને કોને કોસે છે? બીજા કોઈને કહેતો નથી, એના છોકરાને જ કોસે છે કે અલા તે થોડું વધારે વાંચ્યું હોત તો એક માર્ક તારો વધારે આવી ગયો હોત. અને આ પ્રમાણે જેને કહેવાય કે જેટલો પ્રસંગ અડધો કલાકનો એક કલાકનો ચાલે છે સંકલેશ પરિણામ કરે છે. છોકરાનું તો નિર્દોષ છે પરંતુ એ માતા બેઠી બેઠી જ્ઞાનાવરણ કર્મના આશ્રમનું કારણ કરે છે. બોલો, નથી ખ્યાલ આવતો કહેવાનો મતલબ? અરે છોકરાની જેવી હોનહાર હતી, જેવી પર્યાયગત યોગ્યતા હતી તે પ્રમાણે કાર્ય બન્યું છે. એ છોકરાની જેવી પર્યાયગત યોગ્યતા હતી તે પ્રમાણે તેનું કાર્ય બન્યું છે. બધાનું કાર્ય અહીંયા આગળ સ્વતંત્ર સ્વતંત્ર જુદું છે. તારા છોકરાને એક માર્ક ઓછો આવ્યો એમાં તારો છોકરો કઈ નીચે નથી થઈ ગયો, અને એનો એક માર્ક બહારમાં લૌકિક ક્ષેત્રમાં વધારે આવી ગયો તો એ કઈ ઊંચો નથી થઈ ગયો. અહીંયા આગળ કહે છે કે અગાધ જ્ઞાન સ્વભાવને નથી જોયું, અને જે ખંડ ખંડ જ્ઞાનને જોવે છે, ક્ષયોપસમ જ્ઞાનને જોવે છે, ચાહે લૌકિક ક્ષેત્ર હોય કે ચાહે અલૌકિક ક્ષેત્ર હોય, જેની દ્રષ્ટિ ખંડ ખંડ જ્ઞાન ઉપર પડી છે તે મદ કર્યા વગર રહેતો નથી, ચાહે એ આ ક્ષેત્રે હોય કે ક્યાં ક્ષેત્રે. કઈ આ પ્રમાણે ઈર્ષાભાવનું કારણ શું છે? તો કે ઈર્ષાભાવનું કારણ જેને કહેવાય કે માન કસાય છે, જેના કારણે એક તત્વજ્ઞાન પ્રત્યે, તત્વજ્ઞાન કરવાવાળા પ્રત્યે બીજા તત્વજ્ઞાન કરવાવાળાને પણ આવી રીતે ઈર્ષાનો ભાવ થાય છે. ખરેખર આ મિથ્યાત્વનું જ ફળ સમજજો. ખ્યાલ આવ્યો? આ એક પોઈન્ટ કીધો. હવે જુઓ બીજો. આ કોની ચર્ચા કરી આપણે? જ્ઞાનાવરણ કર્મના આશ્રવના કારણની ચર્ચા કરી, અને એમાં પહેલા નંબરનું કારણ થયું, અને એ કયું છે પહેલા નંબરનું? પ્રદોષ. હવે બીજા નંબરનું જુઓ, નિહનવ. હવે નિહનવમાં શું કહેવા માંગે જુઓ. સ્વયં કો કિસી વિષય કા જ્ઞાન હોને પર ભી તથા અન્ય દ્વારા પૂછને પર ભી ઉસે નહીં બતાના યા મુજે જ્ઞાત નહીં હૈ એસા કહના નિહનવ હૈ. એટલે શું? અજીન બરોબર ખુલાસો કરે છે. જૈસે કિસીને પૂછા કે હિંસા કા ફલ ક્યા હૈ તબ સ્વયં જાનતે હુએ ભી કે હિંસા કા ફલ પાપ હૈ વહાં કોઈ હિંસક પુરુષ બેઠા હૈ ઉસકે ભય સે યા સ્વયં કો હિંસા કરની હૈ યા અન્ય કિસી હિંસામય કાર્ય કા પ્રારંભ હો રહા હૈ ઉસ સમય એસા કહના कि मुझे तो इसका ज्ञान नहीं है, या ऐसा कहना कि इसमें कुछ पाप नहीं है इत्यादि रूप में ज्ञान को छिपाना, इन्हें नीनहो कहवामा आवे छे। सु कहवा मांगे छे आनी अंदर समझो कि तमने जगत नी अंदर आ एक उदाहरण आप स्वयं आचार्य देव नु उदाहरण छे कि जगत नी अंदर कोई एवा कार्य थाई छे कि जेनी अंदर हिंसा लागे छे अने एनाथी जेने कहवाय घणो मोटो पाप नो बंद थाय छे। हवे कोई एने पूछे कि आ हिंसा नु कोई फल छे के नहीं, हवे एने तो खबर छे कि अहींया आगळ पाप लागी रह्युं छे, परंतु कोई लज्जा ना कारणे के कोई भय ना कारणे, कोई अंगत कसाई ना कारणे अथवा तो कोई अंगत लाभ ना कारणे, एक एक शब्द समझो जरा, अंगत लाभ ना कारणे पण या तो ए विषय मौन रहेवू अथवा तो एमा कोई दोष लागतो नथी एवू केवू, तो के तेनी अंदर तेने ज्ञानावरण कर्मना आश्रवनु कारण थाय छे। आ तो एना जेवी वात थई के अपना घरे छोकरू होय ने बाळक, हवे ए शू के पाठशाळामां आपणे मोकलीए એટલે પાઠશાળામાં બધું ભણાવે એટલે સમજ્યા, બધું ભણાવે એટલે શું, બધું ભણાવે એટલે સદાચાર બી ભણાવે, નમોકાર મંત્ર બી ભણાવે, તું આત્મા છે જ્ઞાન સ્વરૂપ છે તે બી ભણાવે, સાદી ભાષાની અંદર બધા અનુયોગ ભણાવે, છોકરાને બધા અનુયોગ ભણવાના અને મોટાને કોઈ એક જ અનુયોગ ભણવાનો, એ ખબર તમને, હવે ખબર પડશે જુઓ, હવે સમજજો જરા, હવે ઘરે છોકરો આવીને એમ કે પપ્પા વોટર પાર્કમાં જવાય, વોટર પાર્કમાં નાહીએ તો પાપ લાગે, હવે પપ્પાની તો દશા એવી હોય કે ના પાડે તો એ મરે અને ચૂપ રે તો એ મરે, ખબર પડી શું કીધું, ખ્યાલ આવ્યો, વોટર પાર્કમાં જઈને નવાય ઉપરથી નીચે પડાય અને આમ છપછપિયા કરાય, તો કે પપ્પા કારણ કે છોકરો નિર્દોષ છે એને તો જેટલું પાઠશાળામાં ભણાવ્યું હોય એટલું એ આવીને પછી પ્રશ્ન બધા એ જ પૂછશે, જોજો જેટલું પાઠશાળામાં ભણાવ્યું હોય ને આ ન ખવાય આ ન પીવાય આ ન કરાય આ ન કરાય આ ન કરાય, કારણ કે એની પાસે બાપડાને આટલો નાનો હોય ને આટલું મોટું લિસ્ટ આપણે આપી દઈએ કે તારે આટલું 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 તારે કે નહીં કરવાનું, એટલે ઘરે આવીને શું કરતા હોય અને એને પ્રશ્ન કેમ થાય ખબર છે, પ્રશ્ન કેમ થાય કે આટલું 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 ચાલતું હોય, આટલું 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 ચાલતું હોય અને આ બધાની અહીંયાથી ના પાડી હોય કે ભાઈ આમ ન કરાય આમ ન કરાય આમ ન કરાય, એટલે હવે અહીંયા આગળ શું થાય કે એવી બધી ક્રિયાઓમાં જે પાપ લાગતું હોય અને ઘરે આવીને પૂછે કે પપ્પા આ પ્રમાણે કરાય, એટલે પપ્પા શું કરે, અહીંયા આગળ શું કીધું કે મૌન ધારણ કરના અથવા તો જૂઠ બોલના, એટલે પપ્પા કે ના પાપ ન લાગે તો પણ દોષ લાગે અને ચૂપ રહે છે તો પણ દોષ લાગે, હવે પપ્પા પાસે ત્રીજું ઓપ્શન જ નથી, કેમ ઓપ્શન નથી, કે પપ્પા જ લઈ જતા હોય તો પપ્પો બોલે શું, પોઈન્ટ પકડાય છે કે નથી પકડાતો, કેવો મતલબ, આ જો કેટલી બધી વિટંબણા છે, બહુ એક એક વાત સમજવા જેવી છે, પપ્પા પછી ઘાસ ઉપર ચલાય, આજે તો ના પાડી હતી ઘાસ ઉપર ચલાય, પપ્પા પરફ્યુમ વપરાય, એ બધા પ્રશ્ન કેવા હશે, એના બધા પ્રશ્ન કેવા હશે, એટલે કે આવી ટાઈપના જ હશે, કેવા નથી કે પપ્પા આ કરાય પપ્પા આ વપરાય પપ્પા આ કરાય આ કરાય આ કરાય, એ વખતે અહીંયા આગળ પપ્પા જેને કહેવાય કે પોતે લોભવશ છોકરાને કઈ જવાબ નથી આપતા અથવા તો અન્યથા જવાબ આપે છે, તો એને અહીંયા આગળ કહે છે કે જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ કોને થાય છે, પપ્પાને થાય છે, આ ગજબ છે, કરે બીજું અને ભોગવે બીજું, કેમ કરે બીજું ને ભોગવે બીજું એમ કેમ કીધું, એની બી ચર્ચા આવશે, છઠ્ઠા અધ્યાયની અંદર શરૂઆતની ચર્ચા આવશે ત્યારે એનો ખુલાસો કરીશું, કહેવાનો મતલબ જેવા જેવા તારા અહીંયા આગળ પરિણામ થાય છે, અહીંયા જેટલા જેટલા આરંભાદી કાર્યની અંદર જેટલી પણ હિંસા થાય છે ચાહે મર્યાદામાં હોય કે અમર્યાદિત હોય, અને તને એનું જ્ઞાન છે તો તને તો એ જ્ઞાન મળ્યું છે કે તું એને રોકી શકે છે, તારું જ્ઞાન તો એને રોકવામાં તો નિમિત્ત બને, પરંતુ તું કોઈ લાજવશ લોભવશ કોઈ પણ કારણે સમજો કે તું મૌન ધારણ કરે છે અથવા તો તું અન્યથા જવાબ આપે છે, તો અહીંયા આચાર્ય દેવ કહે છે કે તને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય। ઘણીવાર એવું થાય છે કે કેટલાક વ્યવહારિક કાર્યોમાં ચાહે લૌકિક હોય કે ચાહે અલૌકિક હોય તો એની અંદર કેટલાક આરંભાદી કાર્ય પણ થઈ જાય છે। હવે ઘણીવાર એવું બી બને છે કે કેટલાક એને ચલાવવાવાળા આગેવાનો ઇત્યાદિ વગેરે શું કરે કે કોઈને એનું વિશેષ જ્ઞાન હોય, દાખલા તરીકે આપણે ધર્મનો પ્રસંગ લઈએ કે ધર્મની અંદર કોઈ પણ એક કાર્ય થતું હોય અને એ કાર્યની અંદર સમજો કે હજી ધર્મનું એક બહારનું કાર્ય છે તે આરંભાદી કાર્યમાં જ ઘટિત થશે, હવે એની અંદર આરંભાદી કાર્યની અંદર કોઈ વિશેષ પાપ લાગતું હોય, હવે એ વ્યક્તિ શું કરે? તો કે એ વ્યક્તિ કોઈ વિશેષ એના જાણકાર હોય તેને પૂછે. હવે વિશેષ જાણકાર વાળાને પૂછે કે ભાઈ આપણે આમ કરીએ તો ચાલી જાય ને, એટલે હવે ઓલો ભાઈ બી છે ને એના મોઢે ચડાવડાવે. આ બધું ખ્યાલ આવે કેવા મતલબ, કારણ કે એને પાછું અંદરથી ખબર છે કે પાછું સીધે સીધું પહોંચીશું તો ના પાડશે, એટલે કે ચાલી જાય ને પહેલેથી જ એને ઓપ્શન આપ્યા વગર આમ જ કહો, એટલે કે આવી રીતે ચાલી જાય ને આપણે, એટલે હવે સામે વાળો ભય પણ કેવો, એનો ભય બાદ બીજી રીતે, એટલે એને પણ શું થાય કેવાનો મતલબ, એટલે ઓલો એ ના શું પાડે, કારણ કે સાથે સાથે જ રહેતા હોય, એટલે કારણ કે પાછું ના પાડવું સમજો, તો પછી મારી એક તમે સમજ્યા કેવાનો મતલબ, પોઈન્ટ પકડાઈ ગયો શું કેવા માંગુ છું? એક એમની સામે ઇમેજ મારી કેવી રહે, અને હું સીધે સીધું દરેક વખતે બોલું તો હું એના નજરમાં કેવો થઈ જાઉં, હા હું એના નજરમાં કેવો થઈ જાઉં, પછી મને પૂછવાનું બંધ કરે, અને મને પછી પૂછવાનું બંધ કરે એટલે હું એમને શું કહી જાઉં, એટલે કે આવા બધા શલ્ય તો ઓલા જેને પૂછતા હોય ને એને બી પડ્યા હોય, અને આને બી એમ હોય કે પોતાનું કાર્ય કરી લેવાનું હોય. પણ આવા કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ ધર્મ માર્ગની અંદર સત્ય વાતને છુપાવીને અને જેમાં વિશેષ હિંસા થતી હોય અને જ્યારે પૂછવામાં આવે અને જ્યારે એનો કોઈ પણ રીતે જેને કહેવાય કે આડકતરી રીતે એનો જેને કહેવાય જવાબ અલગ રીતે આપવામાં આવે, તો કહે છે કે તેને અહીંયા આગળ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. વાતો બધી સિમ્પલ લાગે છે પણ કર્મો તો આવે જ છે, આવા જ પરિણામોથી આવે છે. આના પરથી આપણને ખ્યાલ આવે છે કે અંદરમાં આપણી તૈયારી કેટલી, સત્ય માર્ગને અપનાવવાની તૈયારી કેટલી, અરે સંયમની શ્રદ્ધાની તૈયારી કેટલી, અરે શ્રદ્ધાની વાત તો શું કરીએ, અહીંયા આગળ પાડવાની તૈયારી કેટલી, સદાચારની તૈયારી કેટલી. પરંતુ કે છે કે આવા દરેક પ્રસંગમાં જેને કહેવાય કે આપણે શું કરીએ છીએ, એટલે આપણે ચલાવી લઈએ છીએ, ચૂપ રહીએ છીએ, જ્ઞાન હોવા છતાં વાત એ ચાલી રહી છે આની અંદર કીધું છે, એટલે કે જ્ઞાન હોવા છતાં પણ આપણે મૌન ધારણ કરીએ છીએ તો પણ એને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. ખ્યાલ આવે છે? કોઈને પ્રશ્ન એમ થાય પણ અમે મૌન જ રહીએ છીએ ને, અમે ક્યાં હાના કરી છે? અમે મૌન જ રહીએ છીએ, અમે હાના તો કરી નથી, તો એ અમને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ કેમ થાય? એટલે કે તારા અંદરમાં ભાવ પડેલા છે, તારા અંદરમાં એવા પરિણામ પડેલા છે, તારા અંદરમાં એવો અભિપ્રાય પડેલો છે, અને એવા અભિપ્રાય અને ભાવના કારણે તું મૌન ધારણ કરે છે છતાં પણ તને જ્ઞાનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. ચાલો, કેટલાક વિષયોથી તો એમ લાગે છે કે જેટલો જગતથી દૂર રહીશ એટલો બચતો રહીશ, સત્સંગમાં આવી સંગતિમાં આવીશ તો આવા અનેક પ્રકારના પ્રસંગોમાંથી તારે ગુજરવું પડશે, અનેક પ્રકારના કાર્યોમાંથી તારે ગુજરવું પડશે, અને અનેક પ્રકારના અહીંયા કર્મોના આશ્રવમાંથી તારે ગુજરવું પડશે. ફળ તારે એકલાએ પોતાના પરિણામનું ભોગવવાનું છે. તું ચાલ્યો જઈશ બીજી જગ્યાએ, બીજો કોઈ ચાલ્યો જશે ત્રીજી જગ્યાએ, અને કોઈ અલગ અલગ જગ્યા પર પોતપોતાના ફળ ભોગવવા જવાના છે. માટે ખરેખર આ દુનિયાથી અને આ સંસાર જેને કહેવાય સંસારથી, તો કે છે કે પોતાનો જેટલો સંપર્ક ઓછો હશે તેટલો જેને કહેવાય કે સાંભળજો એક શબ્દ, ફોગટના પાપથી બચી જશે. તું અંદરમાં જોડાઈશ, તું કે છે કે હું વધારે નહીં થોડો જ જોડાઈશ, તો કે સવાલ થોડાનો નથી પણ તારો અભિપ્રાય ઘણો મોટો ખોટો છે, એટલા માટે કહે છે કે તું વધારે મોટો જોડાઈશ. તમે કેટલા સમય જોડાવો છો તે ઇમ્પોર્ટન્સ નથી, સાંભળજો બરોબર. તમે જગતના કાર્યમાં, બહારના કાર્યમાં તમે કેટલા સમય માટે જોડાવો છો તે ઇમ્પોર્ટન્સ નથી, તમારા પરિણામોમાં ભાવની રેન્જ કેટલી મોટી છે તે ઇમ્પોર્ટન્સ છે. તમને ખબર છે, તમારું એક સ્ટેટમેન્ટ એવું કરે છે કે ન જાણે કેટલાય જીવોનો ઘાત કરી નાખે છે. ચાલી જશે એક ખાલી કેટલું શું બોલી નાખવામાં આવે, ના ના આ તો ચાલે. આ તો એક એક્ઝામ્પલના રૂપમાં કીધું કે કોઈ પણ પ્રસંગમાં જેને કે કહે ને આ તો ચાલે, પણ આ ચાલેની અંદર અસંખ્યાત અસંખ્યાત જીવોની હિંસા થઈ જાય છે. લૌકિક ક્ષેત્રની અંદર પણ એમ ચાલે છે કે ભાઈ હવે આમ તો સમજો 7 વાગ્યા છે તો હવે આમ તો ઉપાડી લેવું પડે બધું, ના ના થોડું 15 મિનિટ રાહ જો. તારી 15 મિનિટની અંદર ન જાણે કેટલાય અસંખ્યાત જીવોનો ઘાત થઈ જાય છે, જેને કહેવાય કે તને એનો ખ્યાલ નથી, અને એ બધાના કર્મોનો આશ્રવનું કારણ તારા ભાગની અંદર આવી જાય છે. એક એક સમયના પરિણામના ખેલ છે ભાઈ. જીવ એમણે દુઃખી નથી, પ્રકૃતિની એવી વ્યવસ્થા જ નથી કે એમણે દુઃખી થાય. એને કંઈ કર્યું ના હોય અને એને દુઃખ ભોગવવું પડે તે કે છે કે જગતની અંદર એવી કોઈ વ્યવસ્થા નથી, તે પોતા જ પોતાના એવા પરિણામ કર્યા છે જેનું અહીંયા આગળ તારે ફળ ભોગવવું પડે છે. જુઓ, અને એક બીજી વાત સાંભળી લેજો, જેટલું લૌકિક ક્ષેત્રની અંદર આરંભાદી કાર્યની અંદર જે પાપ લાગે છે, જે હિંસાનો દોષ લાગે છે, તો કે છે કે તે અલૌકિક ક્ષેત્રની અંદર થોડું કરવામાં પણ જેને કહેવાય કે ઘણા પાપનો દોષ લાગે છે. બહુ એક એક કેટલાક એવા માપ આવેલા છે જેટલું તમે અન્ય દિવસોની અંદર જે પાપ થાય છે શ્રાવકની ભૂમિકાની અંદર યથા યોગ્ય એને હજી પાપ ઉભું છે શ્રાવકની ભૂમિકામાં. તો શ્રાવકની ભૂમિકાની અંદર જેટલું જેને કહેવાય ચાલુ દિવસોની અંદર પાપ લાગે છે તેટલું કે છે કે પર્વોના દિવસોની અંદર તમારું કંઈક પણ પાપ છે કે વધારે ફળ આપીને જેને કહેવાય ઉભું થાય છે. એવી રીતે પુણ્યની અંદર પણ એવું છે કે જેને કહેવાય કે જે કંઈ લૌકિક દિવસમાં હોય એના કરતા પર્વોના દિવસોમાં કોઈ વિશેષ આરાધના થઈ જાય છે તો કેને કહેવાય કે અહીંયા આગળ વિશેષ જેને કહેવાય પુણ્યનો પણ અધિકારી થઈ જાય છે અને ધર્મનો પણ જેને કહેવાય કે પ્રસંગ બનતા અધિકારી થઈ જાય છે. એવી રીતે કાળની પણ એવી નિમિત્ત નૈમિતિકતા છે અને એ પ્રમાણે પરિણામનું પણ એવું સ્વરૂપ જોવામાં આવે છે. હવે જુઓ આ કોની વાત થઈ ગઈ, નિનહની. હવે જુઓ માત્સર્ય, સ્વયંને શાસ્ત્ર કા અભ્યાસ ભલી ભાંતિ કિયા હૈ વહ અન્ય કો સિખાને યોગ્ય ભી હૈ પરંતુ યહ વિચાર કર અન્ય કો નહીં સિખાના કે યહ યદિ ઇસે સીખ જાયેગા તો મેરી બરાબરી કર લેગા મેરે સમાન હો જાયેગા તબ ફિર મુજે કોન પૂછેગા ઇત્યાદિ મદ યુક્ત ભાવ. શું લખ્યું છે? એક એક માત્સર્ય છે. શું કહેવા માંગે છે? એક એક કોઈને હું શીખવાડી દઈશ, કોઈ તત્વજ્ઞાનની વાત શાસ્ત્રની વાત એને કહેને જે કહેવાય કે વ્યવસ્થિત એને ખ્યાલ આવી ગઈ. હવે બીજો બી કોઈ તૈયાર થાય છે તો કે બીજો કોઈ તૈયાર થાય એ મને પ્રશ્ન પૂછે, અનેક પ્રકારના પ્રશ્ન આવે અને જો હું એ બધા પણ તેને શીખવાડી દઉં અને એ તૈયાર થઈ જશે અને એ પણ પ્રવચન કરતો થઈ જશે તો પછી મને કોઈ પૂછે કે ના પૂછે? અરે મને કોઈ પૂછે કે ના પૂછે? વિચાર કરો. ધર્શન આચાર્ય દેવ એમની કથા બધાને જ ખ્યાલ હશે આપણને. જ્યારે ધર્શન આચાર્ય દેવને એમ લાગ્યું કે હવે મારો કાળ પાકી ગયો છે, હવે અહીંયા આગળ મારા દેહ છૂટવાનો કાળ પાકી ગયો છે અને કોઈ એવા સંસ્કારવશ કે કોઈ એવા યોગથી મને અહીંયા આગળ કંઈક એવા જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. ખબર છે કેટલા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી દર્શન આચાર્ય દેવની? દર્શન આચાર્ય દેવને કેટલી પ્રાપ્તિ થઈ હતી એ ખ્યાલ? અંગના અંશનું જ્ઞાન. કેટલું કીધું? અંગના અંશનું જ્ઞાન. ખ્યાલ આવે છે? 11 અંગમાંના એક અંગ પકડો અને એક અંગના પણ અંશનું જ્ઞાન અને એક અંશનું પણ કેટલું જ્ઞાન, તો 11 અંગવાળાને કેટલું જ્ઞાન હશે? કલ્પના કરજો તમે કહેવાનો મતલબ. હવે સમજજો, અહીંયા આગળ દર્શન આચાર્ય દેવના અહીંયા આગળ જયારે પરિણામ થાય છે કે આ બધું જે ક્ષયોપશમ જ્ઞાન છે તો કે મારી તો પર્યાય અહીંયાથી બદલાઈ જવા વાળી છે, પરંતુ અહીંયા આગળ એમને એવો શ્રુતનો જેને સાચવવાનો ભાવ જાગ્યો અને કીધું કે આ શ્રુત સુરક્ષિત રહી જાય. શું કીધું? કે મને અહીંયા આગળ જે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે આચાર્યોની પરંપરામાં આચાર્યોની પરિપાટીની અંદર અહીંયા આગળ જેને કહેવાય એ મને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, કારણ કે એ જાણતા હતા કે આ પંચમ કાળ તો ઉતરતો કાળ છે, દિવસે દિવસે લોકોના ક્ષયોપશમ હીન થઈ જવા વાળા છે, કોઈને હવે પહેલાના જેવું યાદ રહેવા વાળું નથી, માટે આનું જ્ઞાન કોઈ સમર્થ બીજા પણ મુનિઓને જો આપી દેવામાં આવે તો કહે છે કે માર્ગ સુરક્ષિત રહી જાય, સર્વજ્ઞ ભગવાનની વાણી સુરક્ષિત રહી જાય, કેવા અંદરમાં ઊંચા પરિણામ. અને એમને અહીંયા આગળ આંધ્રના પટ્ટામાંથી બે સમર્થ મુનિરાજોને બોલાવીને અને એમને એમનું જ્ઞાન પીરશે. ત્યારે દર્શન આચાર્ય દેવને એવા પરિણામ થાય? અરે એ તો મહાસમર્થ ભાવલિંગી દિગંબર સંત, એમને કયા પરિણામ થાય? એક કે શ્રુતને સાચવવાના પરિણામ થયા, પણ એમને પોતાના માનના પરિણામ ન હોય તો કે છે કે આ જ્ઞાન સમજો કે આ બંને ભૂતબલી મહારાજ અને પુષ્પદંત મહારાજને હું પીરસી દઈ અને લોકો એને પૂછવા લાગે અને મને ન પૂછે તો શું થશે? તો કે છે કે એવી જાતનો અભિપ્રાય સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને હોતો નથી. વિચાર કરો. બીજું, વીરસેન સ્વામી કોણ થઈ ગયા? વીરસેન સ્વામી ધવલાના ટીકા ધવલા, જેને કહેવાય શતખંડાગમની ટીકા ધવલા. તો કે છે કે તેના રચયિતા, એમને કોને જ્ઞાન પીરસ્યું? એમના શિષ્ય જીનસેન સ્વામી. હજારો હજારો શ્લોક પ્રમાણ એમને પણ લાગ્યું કે અહીંયા આગળ હવે મારો કાળ સમાપ્ત થવાનો આવવાનો છે, તો એમને પોતાનું જ્ઞાન કોને પીરસ્યું? તો કે જીનસેન સ્વામીને પીછરતા ગયા. નૈમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી, કોને જ્ઞાન પીરસ્યું? નૈમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી. ગોમટસાર જીવકાંડ, એવું નામ સાંભળ્યું છે? ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ. તો ગોમટ શબ્દનો અર્થ શું છે? ગોમટ એટલે શું? ગોમટ એ એક રાજાનું નામ છે અને એ રાજાને જયારે પ્રશ્ન ઉત્પન્ન થયો કઈ કર્ણાનયોગ સંબંધી, તો અહીંયા નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીને પૂછ્યું કે તો અહીંયા આગળ તેમને ખ્યાલ આવ્યો કે અહીંયા આગળ સમજો કે અત્યારે તો આ જ્ઞાનનો આ પ્રમાણે જેને કહેવાય કે ઉગાડ છે અને આ પ્રમાણેની વ્યવસ્થા છે, પરંતુ અહીંયા આગળ એ ગોમટ રાજાને ભાવ થયો કે તમે અમને જ્ઞાન પીરશો, જો તમે અમને જ્ઞાન નહીં પીરશો તો અમારા જેવા ઓછા હીન બુદ્ધિના ધારક ઓછા ક્ષયોપસમ વાળા એટલે કે આ માર્ગને કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે છે કે એવા એના કેટલાક પ્રશ્નોના રૂપમાં આખા ગોમટસાર જીવકાંડ અને ગોમટસાર કર્મકાંડની રચના થઈ ગઈ. જુઓ કેવી કેવી કથા છે. આચાર્ય દેવોએ તો જેને કહેવાય કે ખોબો ભરી ભરીને આપ્યું જ છે, અને આચાર્ય દેવોએ કોનું આપ્યું છે એટલે કે સર્વજ્ઞ ભગવાનનું આપ્યું છે, અને સર્વજ્ઞ ભગવાનને પૂછવામાં આપ્યું કે તમે કોનું આપ્યું છે, સર્વજ્ઞ ભગવાન કહે છે કે અમે કોઈનું કોઈને આપતા નથી, અમે તમારું જ તમને આપીએ છીએ. અમે અહીંયા આગળ જે પણ અમારા જ્ઞાનમાં ઝલકે છે અહીંયા આગળ કે છે કે બધું અહીંયા આગળ એવી યોગ્યતા અને તમારું ભાગ્ય છે તો અહીંયા પીરસાઈ દેવામાં આવે છે. આચાર્ય ભગવાન પણ અહીંયા આગળ એમ કે છે કે અમને પરંપરામાંથી જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તો કે અમે નિસંકોચ ભાવે અમે પણ આગળ જેને કહેવાય કે પાસ કરવા માંગીએ છીએ. એના પણ આચાર્ય દેવ એમ કે છે કે અમે પણ શું કરવા માંગીએ છીએ એટલે કે અમે પણ પોતે અંદરમાં પોતે વધરાવીએ જ્ઞાનને, અને અહીંયા આગળ શું કરે એટલે કે અહીંયા આગળ અમે પાસ કરી દેવા માંગીએ છીએ. આમ જેને કહેવાય કે હૃદયને ઊંચું રાખીને અને અહીંયા આગળ માર્ગની પ્રભાવનાની ભાવનાની અર્થે અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે જે પણ કોઈ શીખવા આવે છે તે બધાને આ શ્રુતનું જ્ઞાન અહીંયા આગળ કરાવવામાં આવે છે. અને તું એમ કે છે કે બીજો કોઈ વિદ્વાન થઈ જાય, બીજો કોઈ પંડિત થઈ જાય, બીજો કોઈ મોટો થઈ જાય, પણ તું એ ભૂલી જાય છે કે તું પણ કોઈ આચાર્ય કે જેને કહેવાય ઉપાધ્યાય પાસેથી શીખીને આવ્યો છે. અહીંયા તો રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર તો કીધું છે કે જે એક અક્ષરનું જ્ઞાન આપે છે તેને ફળ શું છે કે તેનું ફળ કેવળ જ્ઞાન છે. અહીંયા આગળ કે છે કે વિદ્યાનું ફળ શું છે. અરે તારે તો એવો હર્ષ મનાવવો જોઈએ કે આ 343 ઘન રાજુ પ્રમાણ લો અને એની અંદર અનંત જીવ વિરાજમાન છે, અને એવા અનંત જીવોમાંથી અહીંયા આગળ કે છે કે કંઈક કહેવાનો, કંઈક બતાવવાનો, કંઈક ઉપદેશ આપવાનો જીન માર્ગનો. તો કે છે કે એ કોના ફાળે આવ્યો છે એટલે કે તારા ફાળે આવ્યો છે. તો કે છે કે તું એનો હર્ષ મનાવીને અને તું જગતની અંદર જેને કહેવાય કે લોકોને તું આ પ્રમાણે પીરસતો રહે. તને ખબર છે કે તું એને ચાર વાત બતાવીશ તો એ ચાર વાત તું જેને બતાવીશ એ બીજા 16 બતાવશે, એ બીજા 16 બીજાને બતાવશે. ન જાણે કોઈ કઈ કસાઈમાં પડ્યો છે અને કોઈ કઈ કસાઈમાં પડ્યો છે. તો કે છે કે તારા જે પણ વચનો નીકળશે પાસ કરતા કરતા તો દરેક જગ્યાએ અહીંયા આગળ ડગલે ડગલે ને પગલે પગલે અહીંયા આગળ માર્ગની પ્રભાવના થવા વાળી છે. વિચાર તો કરું. રત્નકરણ શ્રાવકાચાર્યની અંદર તે પ્રમાણેની વાત આવી છે તો કે જે એ પ્રમાણે જેને કહેવાય કે દરેકને જ્ઞાન પીરસતો જાય છે. જ્ઞાની ધર્માત્મા, જ્ઞાની ધર્માત્મા જે દરેકને જ્ઞાન પીરસતો થાય છે કે તેનું ફળ શું છે. તો અહીંયા આગળ રત્નકરણ શ્રાવકાચાર્યમાં કહે છે કે તેનું ફળ તીર્થંકર પ્રકૃતિનો બંધ છે. ક્યાંથી લાવ્યા તમે? તો 16 કારણ ભાવનાની અંદર એક માર્ગ પ્રભાવના છે, અને માર્ગ પ્રભાવનાની અંદર કહે છે કે જગતના જીવો ન્યાલ થઈ જાય એટલા માટે બધાને તત્વજ્ઞાન પીરસો, જગ્યા જગ્યા પાઠશાળા ચલાવો, જગ્યા જગ્યાએ શાસ્ત્ર વેચો, જગ્યા જગ્યા આ પ્રમાણે આની અનુમોદના કરો. જગતના જીવ કેમે કરીને આ દુઃખથી મુક્ત થાય એકમાત્ર એવી ભાવનાના કારણે જગતના જીવોને આ પ્રમાણે માર્ગનો ઉપદેશ આપે એવી જેની ભાવના થાય છે તેને શું થાય છે કે તેવી ભાવના વાળાને અહીંયા આગળ જ્ઞાનાવરણ કર્મનો શું થાય છે, સત્તામાં પડેલા જ્ઞાનાવરણ કર્મનો અનુભાગ શું થઈ જાય છે, અત્યંત હીન થઈ જાય છે, કસાયની એટલી મંદતા થઈ જાય છે. અને જો ભાવલિંગી દિગંબર સંત હોય તો અહીંયા આગળ કહે છે કે શું કરે છે એટલે કે ફટાફટ અહીંયા શું કરે છે એટલે કે અંગોનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. કેવી રીતે વધે છે? વાંચી વાંચીને કોઈનું અંગોનું જ્ઞાન પ્રગટ થતું નથી. તું એમ કહે છે કે હું બીજાને બતાવી દઈશ તો એનું જ્ઞાન વધી જશે. અહીંયા આગળ કહે છે કે જ્ઞાનના વધારાનું કારણ કસાયની મંદતા છે, સાંભળજો બરોબર. અને તારા અંદરમાં તો કસાયની તીવ્રતા થઈ ગઈ, અને તારી કસાયની તીવ્રતાના કારણે તારું જ્ઞાન તો હીન થવા વાળું છે, અને એનું જ્ઞાન જેની જિજ્ઞાસા છે તેની જિજ્ઞાસાને કારણે આગળ જઈને તેનું જ્ઞાન વધવા વાળું છે. આની આ પ્રમાણેની વ્યવસ્થા જોવામાં આવે છે. વિચાર કર. અને તું કે છે એ મોટો થઈ જશે, એ આગળ વધી જશે, લોકો એને પૂછતો થઈ જશે. અરે સાંભળ, એની જિજ્ઞાસા છે તો એ તો એની જિજ્ઞાસાની પૂર્તિ તો કરીને રહેશે. એ એટલું પુણ્ય બાંધે છે કે એને મુનિ ભગવંતોના અહીંયા આગળ સમાગમ થઈ જશે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના સગામાં સમાગમ થઈ જશે. અરે એ જ્યાં ઉભો છે ત્યાં આગળ મુનિરાજ આવીને ઉભા રહી જશે, અને તું જ્યાં ઉભો રહીશ તો તારી કસાઈની અંદર બાજુમાંથી પણ કોઈ દઈ જાય, કારણ કે તારી પાસે કસાઈ પડેલી છે અને કારણ કે ઓલા પાસે જિજ્ઞાસા પડેલી છે. આમ જેને કહેવાય કે તે વિશિષ્ટ પુણ્યનો ધણી થાય આગામી પર્યાયની અંદર શું કરે તો કે અહીંયા આગળ મનુષ્ય પર્યાય ધારણ કરે, જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરે, અને એવું બને કે તું અહીંયા સામાન્ય વ્યક્તિ થઈ જાય, તે જેટલો ક્ષયોપસમ જ્ઞાન કર્યો તો તે બધું અહીંયા આગળ પાછું ભૂસાઈ જાય, અને ત્યાં આગળ જઈને તે મુનિરાજ બને અને તું સામાન્ય શ્રાવક બનીને તેની જોડે તું વિદ્યા લે. જો તો ખરા, કોણ મોટો કોણ નાનો, કયા વખતે કોના પરિણામ બની જાય, કયા વખતે કોના પરિણામ બદલાઈ જાય અને કેવી રીતે કોઈ આગળ નીકળી જાય. પરિણામ તો એવા જોઈએ કે દરેકે દરેક જીવ આગળ વધે. પરિણામ એવા કેમ, જેની પ્રયોજન ઉપર દ્રષ્ટિ છે તેને જ આવા પરિણામ થશે, જેને પોતાની મહાનતા ઉપર દ્રષ્ટિ છે તેને કદી આવી જાત નહીં જેને કહેવાય કે પરિણામ નહીં થાય. આમ જેને કહેવાય કે પ્રયોજન ઉપર દ્રષ્ટિ વાળાને માર્ગની પ્રભાવના માટે બીજા કોઈને શીખવાડવાના પરિણામ આવે અને એને રંચ માત્ર પણ એને એવી જાતનો પોતાને ઉદ્ધતતાનો ભાવ ન આવે, અને આવી જાતના પરિણામ જો કદાચ આવી જાય છે તો એને જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના આશ્રવનું કારણ થાય છે. વિશેષ ચર્ચા આપણે બીજા કારણોની આપણે એ પ્રમાણે કલેક્ટ કરીશું.